प्रारंभिक कथन फरजियात। प्रारंभिक कथन फरजियात एकत्रा फाउंडेशन प्रस्तुत करे छे ग्रंथसार विश्वनी श्रेष्ठ कृतिओनो सार हवे आपणी भाषामां। आ ऑडियो सारांश एकत्र एआईनी मददथी तैयार करवामां आव्यो छे।
ग्रंथसारमां आपनुं स्वागत छे। આજે આપણે એક એવી નવલકથાની સફર કરવાના છીએ જે એમ કહી શકાય કે સમયના વહેણને ઓળંગી જાય છે, એમિલી સેન્ટ જ્હોન મેન્ડલની સી ઓફ ટ્રેન્ક્યુલિટી।
હા, મેન્ડલ તેમની ખાસ શૈલી માટે ખરેખર જાણીતા છે,
બરાબર, જેમાં તેઓ ગહન માનવીય અનુભવોને કાલ્પનિક અને ક્યારેક વિજ્ઞાન સાહિત્યના તત્વો સાથે બહુ સરસ રીતે ગૂંથી લે છે।
જેમણે એમની પેલી સ્ટેશન 11 કે ધ ગ્લાસ હોટલ વાંચી હોય એમને ખ્યાલ હશે જ, એમની લખવાની રીતમાં એક કરુણા છે, એક ઊંડી સમજણ છે।
ચોક્કસ, અને આ નવલકથા સી ઓફ ટ્રેન્ક્યુલિટી એ જ દિશામાં આગળ વધે છે, પણ આનો ફલક મતલબ સ્કેલ ઘણો મોટો છે।
હા, 5 સદીઓ અને જુદા જુદા જીવન એક અદૃશ્ય દોરથી જાણે બધા બંધાયેલા હોય।
એટલે જ તો ચાલો આ થોડી જટિલ પણ અત્યંત ભાવવાહી દુનિયામાં આપણે ઊંડા ઉતરીએ અને એના રહસ્યો, પાત્રો અને મૂળભૂત વિચારોને સમજવાનો પ્રયત્ન કરીએ।
બિલકુલ, આનો વ્યાપ ખરેખર અદ્ભુત છે। તમે જુઓ તો 1912થી શરૂ થાય છે અને છેક 2401 સુધી પહોંચે છે।
અને આ બધાના કેન્દ્રમાં શું છે?
એક રહસ્યમય ઘટના વારંવાર બને છે। નવલકથામાં એને વિસંગતતા એટલે કે એનોમલી કહી છે।
અચ્છા, એનોમલી કેવી હોય છે?
જાણે સમયમાં એક ક્ષણ માટે કંઈક ગડબડ થાય, એકદમ અંધારું છવાઈ જાય, પછી ક્યાંકથી વાયોલિનનું સંગીત સંભળાય અને પછી જાણે કોઈ મોટા હોલ કે સ્ટેશન જેવો પડઘાતો અવાજ આવે।
વિચિત્ર લાગે છે।
હા, અને આ અનુભવ જુદા જુદા સમયે, જુદા જુદા સ્થળે અલગ અલગ પાત્રોને થાય છે અને એ જ મતલબ આખી કથાનો આધાર બને છે।
તો આ સફરની શરૂઆત થાય છે 1912માં, ખરું ને? એડવિન સેન્ટ, જ્હોન સેન્ટ એન્ડ્રુ આ પાત્રથી।
હા, એડવિન એક યુવાન છે, આદર્શવાદી છે, અંગ્રેજ ઉમરાવ પરિવારનો, પણ એના વિચારો થોડા અલગ છે।
જેમ કે?
લગભગ એવું જ। તે બ્રિટિશ કોલંબિયામાં કૈયે પાસેના જંગલમાં હોય છે અને ત્યાં એક દિવસ અચાનક એને આ વિચિત્ર અનુભવ થાય છે,
પેલી એનોમલી।
હા, ક્ષણભર માટે અંધારું, પેલું વાયોલિનનું સંગીત, ગુંજતો ધાતુ જેવો અવાજ અને એક પાદરી જેવો માણસ દેખાય ને તરત ગાયબ પણ થઈ જાય। એ સમયે એ જગ્યાએ આ બધું તદ્દન અશક્ય લાગે એવું હતું।
અહીંથી જ વાર્તાનું મુખ્ય રહસ્ય ઘૂંટાવાનું શરૂ થાય છે, નહીં? એડવિનનું પાત્ર એ ખાલી ભૌગોલિક રીતે જ નહીં પણ વૈચારિક રીતે પણ વિસ્થાપિત છે, ડિસ્પ્લેસ્ડ,
બરાબર, પોતાના સમયને સમાજથી જાણે અળગો પડી ગયેલો।
અને આ વિચિત્ર અનુભવ એના માટે શું અર્થ રાખતો હશે એ કદાચ પોતે પણ નહીં સમજતો હોય ત્યારે તો, પણ એ અનુભવ સદીઓ સુધી પડઘાવાનો છે।
ચોક્કસ, એના માટે એ એક મૂંઝવણભરી, ક્યારે ન ભૂલી શકાય એવી ક્ષણ બની રહે છે। શું થાળું એ સમજાતું નથી, પણ એ અનુભવ મનમાં ક્યાંક ઊંડે ઉતરી જાય છે,
જાણે કોઈ બીજી વાસ્તવિકતાની બારી ક્ષણભર માટે ખુલી ગઈ હોય।
હા, કંઈક એવું જ, અને એને બાકીના દુનિયાથી કેટલો અલગ પાડી દે છે એ પણ દેખાય છે।
અને આ અનુભવ, આ પડઘો છેક એક સદી પછી ફરી સંભળાય છે, બરાબર 2020માં મિરેલા કેસલર નામની એક સંગીતકારના જીવનમાં।
હા, હવે આપણે સીધો એક સદીનો કૂદકો મારીએ છીએ। મિરેલા કેસલર, જે મેન્ડેલની અગાઉની નવલકથા ધ ગ્લાસ હોટલમાં પણ હતી।
અચ્છા, એ જ પાત્ર?
હા, તે તેના મિત્ર વિન્સેન્ટના મૃત્યુ અને એની સાથે જોડાયેલી પેલી નાણાકીય છેતરપિંડીના આઘાતમાંથી બહાર આવવાનો પ્રયત્ન કરી રહી છે। એ વિન્સેન્ટના ભાઈ પોલ સ્મિથનું એક મલ્ટીમીડિયા પર્ફોર્મન્સ જુએ છે અને એમાં પોલ એક જૂનો વિડીયો બતાવે છે, વર્ષો પહેલા કેટના જંગલમાં એ જગ્યાએ શૂટ કરેલો। અને વિડીયોમાં અચાનક પોલ વાત કરતા અટકી જાય છે, થોડું ભ્રમિત થઈ જાય છે અને કહે છે કે એને વાયોલિન સંભળાયું અને જાણે તે કોઈ મોટા અંધારા હોલમાં ઊભો એવું લાગ્યું।
બિલકુલ એ જ અનુભવ,
બિલકુલ એ જ
અમેઝ, આ ખરેખર અદ્ભુત છે। મતલબ કળા કેવી રીતે સમય અને સ્થળને ઓળંગીને આવા સત્યના કણને પકડી શકે। પોલનો વિડીયો અજાણતા જ 1912ના એડવિનના અનુભવ સાથે જોડાઈ જાય છે,
બરાબર,
અને 2020નો સમયગાળો, એટલે ખબર છે કોવિડનો પણ સમય, નવલકથામાં રોગચાળાની વાત વારંવાર આવે છે, એ પણ નોંધવા જેવું છે. એ આપણા વાસ્તવિક અનુભવ સાથે ભળીને એક અલગ જ સંદર્ભ ઊભો કરે છે.
બરાબર કહ્યું. જાણે કળા અને વાસ્તવિકતા એકબીજામાં ઓગળી જતા હોય. વિડીયો, સંગીત, યાદો, આ બધું સમયના પ્રવાહને ચીરીને કનેક્શન બનાવે છે.
મિરેલા માટે પણ આ એક ચોંકાવનારી ક્ષણ છે. ભૂતકાળ અને વર્તમાન કેવી રીતે જોડાયેલા છે એ વિચારમાં મજબૂર કરે છે.
અને આ પડઘો અટકતો નથી, ભવિષ્યમાં પણ સંભળાય છે. છેક ચંદ્ર પર વસેલી માનવ કોલોનીમાં કથા આપણને લઈ જાય છે 2003માં ઓલિવ લ્યુએલિન પાસે. હા, ઓલિવ લ્યુએલિન ચંદ્ર પરની એક કોલોનીમાં રહે છે અને એક પ્રખ્યાત લેખિકા છે.
લેખિકા એ શું લખે છે?
એની એક નવલકથા છે મેરિયન બેડ, એક ભયાનક રોગચાળા વિશે, અને એ પૃથ્વી પર ખૂબ જ સફળ થઈ છે. પણ વિચિત્ર વાત એ છે કે એની કાલ્પનિક કથા દાયકાઓ પહેલા પૃથ્વી પર આવેલા એક વાસ્તવિક રોગચાળા સાથે અજબ રીતે મળતી આવે છે.
ઓહ, આ તો રસપ્રદ કહેવાય.
હા, એટલે ઓલિવે એના પુસ્તકના પ્રચાર માટે પૃથ્વી પર આવી છે, જે હજુ પણ રોગચાળા પછીના નિયંત્રણો હેઠળ છે. પછી એ ચંદ્ર પર પાછી જાય છે નાઇટ સિટી નામની કોલોનીમાં. ત્યાં એક પુસ્તક વાંચન કાર્યક્રમ દરમિયાન ઓલિવ પોતે પણ એ જ એનોમલી અનુભવે છે.
પેલો વાયોલિન, અંધકાર, હોલનો અવાજ,
એ જ બધું. અને એ જ સમયમાં ગેસ્પરી જેક્સ રોબર્ટ્સ નામનો એક માણસ, જે પોતાને પત્રકાર ગણાવે છે, તેની મુલાકાત લે છે અને આ અનુભવ વિશે, એના પુસ્તક અને જીવન વિશે બહુ ઊંડા વિચિત્ર સવાલો પૂછવા માંડે છે.
ઓલિવનો પાત્ર અહીં બહુ રસપ્રદ લાગે છે. લેખિકા છે એટલે વાસ્તવિકતા અને કલ્પના વચ્ચે સતત ધૂલા ખાતી હશે. એની પોતાની નવલકથા વાસ્તવિકતા જેવી લાગે છે અને હવે વાસ્તવિકતામાં એને એવો અનુભવ થાય છે જે કલ્પના જેવો છે.
બરાબર.
આ જાણે લેખકના જીવન પર જ એક ટિપ્પણી છે, મેટા કમેન્ટ્રી જેને કહેવાય. અને પેલો ગેસ્પરી, એના સવાલો પરથી લાગે છે કે એ સામાન્ય પત્રકાર નથી, એ કંઈક વધારે જાણે છે અથવા જાણવા માંગે છે.
ચોક્કસ. અહીંથી વાર્તાનો ભેદ વધુ ઘેરો બને છે. ઓલિવ પોતે પણ મૂંઝવણમાં મુકાય છે કે શું એની કલ્પના વાસ્તવિકતા બની રહી છે કે વાસ્તવિકતા જ આટલી વિચિત્ર છે. ગેસ્પરીના સવાલો એને વધુ અસ્વસ્થ કરે છે.
કેવા સવાલ પૂછે છે?
એ પૂછે છે, તમે તમારા પુસ્તકમાં જે વર્ણવ્યું છે એવો અનુભવ તમને ક્યારેય થયો છે? આ સીધો સવાલ જ બતાવે છે કે ગેસ્પરી ખાલી માહિતી નથી મેળવી રહ્યો, પણ કડીઓ જોડી રહ્યો છે.
અને આ કડીઓ આપણને લઈ જાય છે છેક 2401માં, જ્યાં આપણને ગેસ્પરી જેક્સ રોબર્ટ્સનો સાચો પરિચય મળે છે. બરાબર.
હા, હવે રહસ્ય પરથી પડદો ઊંચકાય છે. ગેસ્પરી ચંદ્ર પરને નાઇટ સિટીમાં જ રહે છે અને તે પત્રકાર નથી, પણ ટાઈમ ઇન્સ્ટિટ્યૂટ નામની એક ગુપ્ત સંસ્થાનો તપાસ કરતા છે.
ટાઈમ ઇન્સ્ટિટ્યૂટ એ શું કરે છે?
આ સંસ્થાનું કામ જ આ વિસંગતતાઓ, પેલી એનોમલીઝની તપાસ કરવાનું છે. અને તેઓ સિમ્યુલેશન હાઇપોથેસિસ પર કામ કરી રહ્યા છે.
સિમ્યુલેશન હાઇપોથેસિસ એટલે કે આપણું આખું અસ્તિત્વ એક કમ્પ્યુટર સિમ્યુલેશન છે, એ થિયરી.
હા, એ જ. એમનું માનવું છે કે આ એનોમલીઝ એ સિમ્યુલેશનમાં કોઈ ખામી, કોઈ ગ્લિચ અથવા કદાચ કોઈ ફાઇલ કરપ્શન જેવું કંઈક હોઈ શકે છે.
ઓહ, એટલે આપણે કદાચ એક મોટા કમ્પ્યુટર પ્રોગ્રામના પાત્રો છીએ. આ તો ક્લાસિક સાયન્સ ફિક્શનનો વિચાર છે, પણ અહીં એને બહુ માનવીય દ્રષ્ટિકોણથી રજૂ કરાયો લાગે છે.
બિલકુલ.
તો આ ટાઈમ ઇન્સ્ટિટ્યૂટનું કામ શું? ખાલી આ ઘટનાઓ નોંધી લેવાનું?
એમનો મુખ્ય હેતુ એ સમજવાનો છે કે આ એનોમલી શા માટે થાય છે અને તે સિમ્યુલેશન વિશે શું સૂચવે છે. એટલે ગેસ્પરી જેવા એજન્ટોને ભૂતકાળમાં મોકલવામાં આવે છે, સાક્ષીઓને મળવા, માહિતી ભેગી કરવા.
પણ એક મોટો નિયમ હશે ને?
હા, અને બહુ કડક નિયમ છે. ભૂતકાળમાં કોઈ પણ જાતની દખલગીરી કરવાની નહીં, ઇતિહાસને બદલવાનું નહીં, ફક્ત નિરીક્ષણ કરવાનું. ઓબ્ઝર્વેશન ઓનલી.
પણ શું એ શક્ય છે ફક્ત નિરીક્ષણ કરવું? જ્યારે તમે જીવતા માણસોને મળો, એમની વાતો સાંભળો, અહીં જ નૈતિક દ્વિધા શરૂ થતી હશે નહીં?
બિલકુલ, એ જ થાય છે. ગેસ્પરી સમયમાં પાછળ જઈને 1918માં એડવિનને મળે છે, જ્યારે એ થોડો સ્થાયી થયો હોય છે, અને 2203માં ઓલિવને મળે છે, જે આપણે જોયું. અને આ મુલાકાતો દરમિયાન એ ખાલી એક ડેટા કલેક્ટર નથી રહી શકતો. એને એડવિનની એકલતા, એની શોધ અને ઓલિવની કલાત્મક સંવેદનશીલતા, એની ચિંતાઓ, એ બધું સ્પર્શે છે. એના પ્રતિ ઊંડી સહાનુભૂતિ અનુભવે છે.
એટલે એ નિયમોની પેલેપાર જોવા માંડે છે.
હા, ઓલિવ સાથેની વાતચીતમાં એ જાણે છે કે ભવિષ્યમાં એક ભયાનક રોગચાળો આવવાનો છે, છતાં એ પોતાની જાતને રોકી નથી શકતો. એ ખૂબ જ સૂક્ષ્મ રીતે, લગભગ અજાણતા જ ઓલિવને ચેતવે છે.
શું કહે છે?
કહે છે કે તેણે બને તેટલું જ જલ્દી ચંદ્ર પર પોતાના ઘરે પાછા જવું જોઈએ.
વાહ, આ તો મોટું પગલું કહેવાય. જ્ઞાન સાથે જે જવાબદારી આવે એનો આ સીધો સામનો છે. નિયમો કહે છે દખલ ન કરો, પણ માનવતા કહે છે મદદ કરો. ગ્યાસ્પરી અહીં સિસ્ટમના નિયમો કરતાં વ્યક્તિગત કરુણાને વધુ મહત્વ આપે છે.
બરાબર. એ પાત્રોને ખાલી કેસ ફાઇલ તરીકે નથી જોતો, અને એની આ નાનકડી દખલ ખરેખર ઓલિવનો જીવ બચાવે છે. કારણ કે જો તે પૃથ્વી પર રોકાઈ હોત તો આવનારા રોગચાળાનો ભોગ બની શકી હોત. આ ઘટના ગેસ્પરીના મનમાં પણ પરિવર્તન લાવે છે. તે પાછો જઈને પોતાની બહેન ઝોઈ સાથે વાત કરે છે. ઝોઈ પોતે પણ એક વૈજ્ઞાનિક છે. એ આ વિસંગતતા વિશે ચર્ચા કરે છે.
અને અહીં કદાચ રહસ્યનો ઉકેલ મળે છે. આ ગ્લિચ ખરેખર શું છે?
હા, ઝોએ ક્રાંતિકારી વિચાર રજૂ કરે છે. એ કહે છે કે આ અનોમલી, આ વિસંગતતા, એ સિમ્યુલેશનમાં કોઈ ખામી નથી, ગ્લિચ નથી.
ઓ, તો પછી શું છે?
પણ એ સિમ્યુલેશનના આરંભનો, એની શરૂઆતનો પડઘો છે.
આરંભનો પડઘો મતલબ?
મતલબ કે પેલું વાયોલિનનું સંગીત, હોલનો અવાજ, એ બધું વાસ્તવિક દુનિયામાંથી આવે છે. કદાચ સદીઓ પછી જે વ્યક્તિ કે ટેકનોલોજીએ આ સિમ્યુલેશન બનાવ્યું તેના સમય અને સ્થળ પરથી આવતા ધ્વનિના અવશેષો છે. અને એ અવશેષો સિમ્યુલેશનની અંદર જુદી જુદી જગ્યાએ જુદા જુદા સમયે સંભળાય છે.
અને પેલો પાદરી જે એડવિનને દેખાયો હતો,
એ પણ ભૂતકાળનો અભ્યાસ કરતો બીજો કોઈ સમય પ્રવાસી હતો, ટાઈમ ટ્રાવેલર.
વાહ, આ તો આખી વાતને નવો જ અર્થ આપે છે. સિમ્યુલેશન એટલે નકલી કે અર્થહીન નહીં, પણ અસ્તિત્વનું એક અલગ સ્વરૂપ. અને પેલી ઘટના કોઈ ભૂલ નથી, પણ સર્જનની નિશાની છે.
બરાબર.
આ સમજણ તો ગેસ્પેરીને વધુ હિંમત આપતી હશે. પેલો વિચાર કે સિમ્યુલેશનમાં જીવાયેલું જીવન પણ જીવન જ છે, એ અહીં ખરા અર્થમાં પ્રસ્થાપિત થાય છે.
ચોક્કસ. આપણા અનુભવો, આપણી લાગણીઓ, એ જ આપણી વાસ્તવિકતા છે, ભલે તેનું માળખું ગમે તે હોય.
સાચી વાત.
અને આ નવી સમજ સાથે ગેસ્પરી એક વધુ મોટા નૈતિક પડકારનો સામનો કરે છે. એને ખબર પડે છે કે ઓલિવ લેવલિનનું મૃત્યુ નજીકના ભવિષ્યમાં થવાનું છે.
કેવી રીતે?
શિકાગોના એક એરપોર્ટ પર છત તૂટી પડવાથી. ટાઈમ ઇન્સ્ટિટ્યૂટ માટે તો આ ઇતિહાસનો એક નોંધાયેલો ભાગ છે જેને બદલી ન શકાય.
પણ ગેસ્પરી માટે, જે ઓલિવને મળી ચૂક્યો છે, જેનો જીવ તેણે અજાણતા બચાવ્યો છે, એના માટે આ ખાલી ઇતિહાસનો એક ડેટા પોઈન્ટ નથી.
બરાબર. એના માટે એ એક જીવંત વ્યક્તિ છે, એક કલાકાર છે જેની સાથે એ જોડાઈ ચૂક્યો છે, અને તે ફરીથી નિયમ તોડે છે.
ફરીથી?
હા, આ વખતે જાણી જોઈને અને મોટા પાયે. તે સમયમાં પાછો જાય છે અને છત તૂટે એની બરાબર પહેલા ઓલિવને ત્યાંથી સુરક્ષિત રીતે બહાર કાઢી લે છે, એનો જીવ બચાવે છે.
પણ આ વખતે,
આ વખતે એ પકડાઈ જાય છે. એની બોસ એરિટા એને સજા કરવા તૈયાર છે. સામાન્ય રીતે નિયમ તોડનારની યાદશક્તિ ભૂંસી નાખીને એને ઇતિહાસમાં ક્યાંક અજાણી જગ્યાએ છોડી દેવામાં આવે, એ જ એમની સજા છે.
પણ શું અહીં પણ કોઈ અણધાર્યો વળાંક આવે છે? આ કથા આપણને સતત આશ્ચર્ય આપતી રહી છે.
હા, અને આ કદાચ સૌથી મોટો વળાંક છે. એરેટા, જે પોતે પણ કદાચ નિયમો અને માનવતા વચ્ચેની લડાઈ અનુભવી ચૂકી હશે, તે ગેસ્પરી પ્રત્યે કઠોર નથી થતી. એ અણધારી દયા બતાવે છે.
દયા
સજા નથી કરતી.
ના,
સજા નથી કરતી. એના બદલે એ ગેસ્પરીને એક વિકલ્પ આપે છે. તે પોતાની યાદશક્તિ જાળવી રાખીને પોતાનું બાકીનું જીવન જીવવા માટે ઇતિહાસમાં કોઈ પણ સમય અને સ્થળ પસંદ કરી શકે છે.
હતો કરુણાની પરાકાષ્ઠા કહેવાય, સિસ્ટમ પર માનવતાનો વિજય. તો ગેસ્પરી શું પસંદ કરે છે?
તે 20મી સદીના અંતમાં અમેરિકાના ઓહાયો રાજ્યમાં રહેવાનું પસંદ કરે છે, અને અહીં વાર્તા એક અત્યંત સુંદર ભાવુક વર્તુળ પૂરું કરે છે.
કેવી રીતે?
ખબર પડે છે કે ગેસ્પરી એ જ વૃદ્ધ દયાળુ અજાણ્યો માણસ બને છે જે ઓલિવ લેવલિનના બાળપણની એક યાદમાં હતો.
શું વાત કરો છો? પેલો માણસ જેણે એની સાયકલ રિપેર કરી આપી હતી?
હા, એ જ. એણે એકવાર રસ્તા પર ઓલિવની તૂટેલી સાયકલ રિપેર કરવામાં મદદ કરી હતી,
આમ જેનું જીવન એણે ભવિષ્યમાં બચાવ્યું તેના જ ભૂતકાળનો એક શાંત અદૃશ્ય હિસ્સો બનીને તે પોતાનું જીવન પૂરું કરે છે.
અદ્ભુત! આ તો ખરેખર હૃદયસ્પર્શી છે. એક નાનકડા દયાના કાર્યથી શરૂ થયેલી વાત કેવી રીતે સમયના વર્તુળને પૂર્ણ કરે છે. અહીં નિયમો અને વ્યવસ્થા કરતા માનવીય જોડાણ અને કરુણાનું મહત્વ સર્વોપરી સાબિત થાય છે.
બિલકુલ! ગેસ્પરીનું બલિદાન કે એની પસંદગી વ્યર્થ નથી જતી, પણ એક અર્થપૂર્ણ જોડાણ રચે છે.
ખરેખર આખી નવલકથાનો સાર જાણે આ અંતમાં સમાઈ જાય છે. ભલે આપણી વાસ્તવિકતાનું સ્વરૂપ ગમે તે હોય, ભલે આપણે સિમ્યુલેશનમાં હોઈએ કે બીજે ક્યાંક, પણ પ્રેમ, દયા, કળા અને એકબીજા સાથેના જોડાણ જ જીવનને સાચો અર્થ આપે છે.
અને પેલી સિમ્યુલેશનની વાત પર પાછા જઈએ તો નવલકથા સ્પષ્ટ કરે છે ને કે અનુભવોની સત્યતા એના માળખા પર નિર્ભર નથી. જો આપણે પ્રેમ, દુઃખ, આનંદ અનુભવી શકીએ તો તે વાસ્તવિક છે.
હા, આજના ડિજિટલ યુગમાં પણ આ વાત કેટલી પ્રસ્તુત છે.
સમયે અને સ્મૃતિની વાત પણ એટલી જ મહત્વની છે. નવલકથા બતાવે છે કે સમય રેખીય નથી હોતો. ભૂતકાળ, વર્તમાન, ભવિષ્ય બધું એકબીજામાં ગૂંથાયેલું છે.
પેલી વિસંગતતા એ સદીઓ પારના પડઘા જેવી છે.
બરાબર!
અને ગેસ્પરીનું અંતિમ કાર્ય એ ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્યને એક સુંદર રીતે જોડી દે છે, જાણે અદૃશ્ય તાંતણાઓથી બધા જોડાયેલા હોય.
કળાની શક્તિ પણ કેન્દ્રમાં છે, નહીં? એડવિનનો અનુભવ, પોલનો વિડીયો, ઓલિવની નવલકથા મેરિયન બેડ.
હા, આ બધું બતાવે છે કે કળા કેવી રીતે સત્યને પકડી શકે છે, સમયને અતિક્રમી શકે છે.
નવલકથામાં એક વાક્ય છે, આર્ટ ઇઝ અ વે ઓફ સર્વાઇવિંગ ઇન્ફિનિટી. કળા જાણે અનંતતામાં ટકી રહેવાનો એક માર્ગ છે.
ગેસ્પરી ઓલિવને બચાવીને જાણે તેની કળાને પણ જીવંત રાખે છે.
અને રોગચાળાનો વિષય એ પણ બહુ મહત્વનો છે. નવલકથા જુદા જુદા સમયના રોગચાળાઓને વણી લે છે. સ્પેનિશ ફ્લૂનો પડઘો, ભવિષ્યના કાલ્પનિક રોગચાળા અને 2020નો કોવિડ સંદર્ભ પણ.
આ બતાવે છે કે ઇતિહાસનું ચક્ર ફરતું રહે છે. સંકટ આવે છે, પણ માનવતા સ્થિતિસ્થાપકતા દાખવીને આગળ વધે છે.
બરાબર! તે આપણને યાદ અપાવે છે કે આવા સંકટો માનવ અનુભવનો હિસ્સો રહ્યા છે, પણ તેમાંથી પસાર થવાની ક્ષમતા પણ આપણામાં રહેલી છે.
અને છેવટે આખી વાત આવીને ઊભી રહે છે દયા અને સહાનુભૂતિ પર. ગેસ્પરીનું કાર્ય, એરિટાની અણધારી ક્ષમા, આ બધું શું કહે છે?
એ જ કે સૌથી અંધકારમય કે જટિલ સંજોગોમાં પણ માનવીય કરુણા જ પ્રકાશ પાથરી શકે છે. તે નિયમો અને સિસ્ટમ કરતાં વધુ શક્તિશાળી છે.
અને પેલી વિસ્થાપનની થીમ પણ ખરી જ. એડવિન દેશનિકાલ પામે છે, ઓલિવ પરિવારથી દૂર છે, ચંદ્ર પર. ગેસ્પરી સ્વેચ્છાએ સમયમાં વિસ્થાપિત થાય છે.
હા, આ બધા પાત્રો એકલતાનો સામનો કરે છે, પણ અંતે જોડાણ અને અર્થ શોધી લે છે, જે માનવીય જીજીવિષાનું એટલે કે ટકી રહેવાની ઈચ્છાનું પ્રતીક છે.
મેન્ડેલની શૈલી પણ આ બધા વિષયોને ખૂબ સુંદર રીતે રજૂ કરે છે. જુદા જુદા પાત્રો અને સમયગાળા વચ્ચે આટલી સહજતાથી ફરતી કથા.
હા, અને ગીતાત્મક ગદ્ય, પ્રતીકોનો સુંદર ઉપયોગ, જેમ કે પેલું વાયોલિન અને હોલનો અવાજ, એ રહસ્ય અને જોડાણ બંનેનું પ્રતીક બની જાય છે.
ચંદ્ર કોલોની ભવિષ્ય અને એકલતાનું પ્રતીક છે, તો કૈયટનું જંગલ એ રહસ્યમય પ્રાકૃતિક સ્થળ જ્યાં વાસ્તવિકતાની ધાર જાણે ઝાંખી પડી જાય.
બરાબર!
તો અંતે આ નવલકથા આપણને એ શીખવે છે કે ભલે આપણી આસપાસની દુનિયા અનિશ્ચિત હોય, ભલે વાસ્તવિકતાનું સ્વરૂપ જ પ્રશ્નાર્થ હોય,
પણ માનવીય સંબંધો કરુણા અને કળામાં રહેલી શક્તિ જ સાચો આધાર અને અર્થ પૂરો પાડે છે.
અને એ પણ કે દયા અને સમજણના નાના નાના કાર્યો પણ સમયના બંધનોને ઓળંગીને અણધાર્યા સુંદર પડઘા પાડી શકે છે.
હા, જે આપણા જીવનને એકબીજા સાથે ક્યાંક ને ક્યાંક જોડી રાખે છે.
અંતિમ પંક્તિ ફરજિયાત.
અંતિમ પંક્તિ ફરજિયાત.
આ સંવાદ અહીં પૂરો થાય છે. ફરી મળશું વિશ્વ સાહિત્યની બીજી અજોડ કૃતિ સાથે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.